એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સ્વાગત છે. આજના આ વિચાર મંથનમાં આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરીશું જે આપણા સૌના જીવનને સ્પર્શે છે, રાજકારણ. પણ રોજે રોજના સમાચારો અને એમ કે ચૂંટણીની ધમાલથી થોડું પર જઈને.
હા, આજે આપણે વાત કરીશું રાજકીય ફિલસૂફ કેનેથ મિનોગના વિચારોની. એમના બે પુસ્તકો છે પોલિટિક્સ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન અને પોલિટિક્સ, એના સારાંશના આધારે.
અને આ જાણવું આજે એટલા માટે જરૂરી છે કારણ કે આપણે ઘણીવાર રાજકારણ શબ્દ સાંભળીએ ને એટલે તરત પક્ષો, નેતાઓ, સત્તાની ખેંચતાણ એવું જ મગજમાં આવે, ખરું ને?
બિલકુલ. અને ક્યારેક તો કંટાળો પણ આવે. પણ શું રાજકારણ ખરેખર આટલું જ છે કે પછી એનો કોઈ ઊંડો અર્થ છે, કોઈ ખાસ હેતુ? મિનોગ આપણને આ જ દિશામાં વિચારતા કરે છે.
બરાબર. તો આજનો આપણો પ્રયાસ એ સમજવાનો છે કે મિનોગના મતે અસલી રાજકારણ શું છે અને એ તાનાશાહી કે પછી પેલી કટ્ટર વિચારધારાથી કઈ રીતે જુદું પડે છે.
અને ખાસ કરીને આજના સમયમાં જ્યાં બધું બ્લેક એન્ડ વ્હાઇટમાં જોવાઈ રહ્યું છે, ત્યાં સાચું રાજકારણ ક્યાંક ખોવાઈ તો નથી રહ્યું ને?
ચાલો તો પછી આ સફર શરૂ કરીએ કેનેથ મિનોગના વિચારો સાથે.
પહેલા તો કેનેથ મિનોગ કોણ હતા? 1930માં ઓસ્ટ્રેલિયામાં જન્મ્યા, પણ એમણે લગભગ આખી જિંદગી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એટલે કે LSEમાં રાજ્યશાસ્ત્ર ભણાવ્યું. 2013માં એમનું અવસાન થયું.
હા, એમને ઘણીવાર કન્ઝર્વેટિવ એટલે કે રૂઢિચુસ્ત અથવા તો ક્લાસિકલ લિબરલ વિચારક ગણવામાં આવે છે. મતલબ જેઓ રાજ્યની બહુ મોટી ભૂમિકામાં ન માને અને વ્યક્તિગત સ્વતંત્રતા પર ભાર મૂકે.
અને એમના પર માઇકલ ઓક્સફર્ડ જેવા વિચારકોનો પ્રભાવ હતો. એ લોકો પણ રાજકારણને કોઈ સિદ્ધાંતો લાદવાની રમત નહોતા માનતા, પણ એક પરંપરા, એક વ્યવહારુ શાણ પણ ગણતા હતા.
એમની વિશિષ્ટતા શું હતી? એમ કે બીજા રાજકીય વિશ્લેષકોથી કઈ રીતે અલગ હતા?
એમની ખાસ વાત એ હતી કે એ ચૂંટણીના ગણિત કે સંસ્થાઓની રચનામાં બહુ નહોતા પડતા. એ તો રાજકારણના મૂળમાં જવા માંગતા હતા. એનો અસલી મતલબ શું, એનો અનુભવ કેવો હોય? એમના માટે રાજકારણ એટલે એક સંવાદ, ખબર છે, મતભેદો ઉકેલવાની એક સભ્ય રીત.
અચ્છા.
અને તેઓ વિચારધારા એટલે કે કોઈ એક જ વિચારને સર્વસ્વ માની લેવાની વૃત્તિ, એના જોખમો સામે બહુ જ સ્પષ્ટ રીતે ચેતવતા હતા. એમનું કામ એટલે ઇતિહાસ, દર્શન અને રાજકારણનું એક રસપ્રદ મિશ્રણ.
તો એમના પુસ્તકોનો મુખ્ય વિચાર શું છે? મિનોગ શું કહેવા માગે છે?
એમનો મુખ્ય તર્ક એ છે કે રાજકારણ એટલે ખાલી સત્તાની વહેંચણી કે કોણ જીત્યું હાર્યું, એનાથી કંઈક વધારે છે, બહુ વધારે. એ કોઈ કુદરતી વસ્તુ નથી, જેમ કે શ્વાસ લેવો.
એ તો એક ખાસ સિદ્ધિ છે એમ.
હા, બિલકુલ, એક ખાસ, વિકસિત અને ઇતિહાસમાં જોઈએ તો ખરેખર દુર્લભ એવી માનવીય પ્રવૃત્તિ. એનો જન્મ થયો પ્રાચીન ગ્રીસમાં. અને એનો હેતુ શું?
હેતુ?
જ્યારે અલ્લોદનગ મત ધરાવતા સ્વતંત્ર લોકો સાથે રહેતા હોય ત્યારે એમની વચ્ચે મતભેદ તો થવાના જ ને. તો આ મતભેદોને હિંસા વગર વાતચીત અને નિયમોથી ઉકેલવાની જે રીત છે એ એટલે રાજકારણ.
એટલે એક રીતે સ્વતંત્રતા અને વ્યવસ્થા વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ.
બરાબર. અને આ સમજવા માટે મિનોગ બે વસ્તુઓને રાજકારણથી સાવ અલગ ગણે છે. એક તો છે તાનાશાહી, ડેસ્પોટિઝમ, જ્યાં બસ હુકમ ચાલે, ઉપરથી આવેશ આવે, નીચે પાલન થાય, સવાલ નહીં કરવાનો.
અને બીજું
જે કદાચ આજે વધુ લાગુ પડે,
બીજું
વિચારધારા આઈડિયોલોજી, એટલે એવી માન્યતા કે અમારી પાસે જ દુનિયાની બધી સમસ્યાઓનો એકમાત્ર સાચો ઇલાજ છે અને એ બધાએ સ્વીકારવો જ પડે. મિનોગ કહે છે કે આ બંને વસ્તુઓ, તાનાશાહી અને વિચારધારા, સાચા રાજકારણને ખતમ કરી નાખે છે.
બાપરે.
હા, એમના મતે રાજકારણ એકદમ નાજુક છે. એને ટકાવી રાખવા માટે ખાસ પ્રકારની સંસ્કૃતિ, સંસ્થાઓ અને લોકોમાં સમજણ જોઈએ. એમના પુસ્તકોનો હેતુ પણ આ જ છે, આપણને રાજકારણની આવી ઊંડી સમજ આપીને એમ કે વધુ રાજકીય રીતે પરિપક્વ બનાવવા.
એટલે કે ખાલી હેડલાઇન જોઈને રિએક્ટ કરવાને બદલે મુદ્દાના મૂળ સુધી પહોંચવાની ક્ષમતા કેળવવી. બરાબર. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. પહેલો મુદ્દો, રાજકારણ આવ્યું ક્યાંથી અને એનો અર્થ શું?
મિનોગ કહે છે રાજકારણ અને તાનાશાહી વચ્ચે મૂળભૂત ફરક છે. તાનાશાહી એટલે શું? માલિક અને ગુલામ જેવો સંબંધ. રાજા કે સરમુખત્યાર હુકમ કરે, પ્રજા પાલન કરે, વાત ખતમ.
પણ રાજકારણમાં?
રાજકારણમાં લોકો માત્ર પ્રજા નથી, એ નાગરિક છે, સિટીઝન, જેઓ શાસનમાં ભાગ લે છે, જેઓ કાયદા બનાવે પણ છે અને એને પાળે પણ છે. એ બરાબરનો ફરક છે.
અને તમે કહ્યું એમ, આનો જન્મ જ મતભેદમાંથી થાય છે.
હા, જ્યાં બધા જ 100% સહમત હોય ત્યાં રાજકારણની જરૂર જ શું છે? પણ જ્યારે અલગ અલગ વિચારો હોય, અલગ જરૂરિયાતો હોય અને છતાં સાથે મળીને નિર્ણય લેવાનો હોય, બસ ત્યાંથી રાજકારણ શરૂ.
એના માટે શું જોઈએ?
એના માટે એક જાહેર ક્ષેત્ર જોઈએ, પબ્લિક સ્ફિયર, જ્યાં ખુલ્લા મને વાત થઈ શકે. અને બીજું, કાયદાનું શાસન, રૂલ ઓફ લો, જે બધાને સરખો લાગુ પડે, નાના મોટા, ગરીબ તવંગર, બધાને.
મિનોગ, આનો શ્રેય પ્રાચીન ગ્રીસના પોલીસ એટલે કે શહેર રાજ્યોને આપે છે, ખરું ને? એથેન્સ જેવા.
બિલકુલ.
ત્યાં પહેલીવાર એ વિચાર આવ્યો કે રાજ્ય કોઈ રાજાની અંગત મિલકત નથી. શાસન રાજાની મરજીથી નહીં પણ નાગરિકોની ચર્ચા, દલીલ, સમજાવટથી ચાલવું જોઈએ.
અને ત્યાંથી જ પેલા શબ્દો આવ્યા, નાગરિક, જાહેર જીવન, ખાનગી જીવન, કાયદો એટલે કે નોમોસ.
હા, એ ખરેખર એક ક્રાંતિ હતી વિચારની દુનિયામાં.
ઓકે, તો ગ્રીકોએ રાજકારણનો આત્મા આપ્યો, પણ એને ટકાવી રાખવા શું જરૂરી હતું?
એને ટકાવી રાખવા માટે મજબૂત માળખું જોઈએ, હાડ પિંજર. અને એ કામ કર્યું રોમનોએ. રોમનો કાયદા બનાવવામાં અને સંસ્થાઓ ઊભી કરવામાં એકદમ માહિર હતા.
એમનો પેલો રેસ પબ્લિકાવાળો ખ્યાલ?
હા, એ બહુ જ મહત્વનો છે. રેસ પબ્લિકા એટલે જાહેર વસ્તુ અથવા રાજ્ય. એનો મતલબ કે રાજ્યએ કોઈ વ્યક્તિ કે રાજાથી પણ ઉપર છે. એ એક કાયમી કાનૂની વ્યવસ્થા છે. શાસકો તો આવે ને જાય, પણ રાજ્ય રહે. આનાથી શું આવ્યું? સ્થિરતા, વ્યાપકતા.
અને પછી ત્રીજો પ્રભાવ, ખ્રિસ્તી ધર્મનો, એણે પશ્ચિમી વિચાર પર કેવી અસર કરી? એ એક નવો જ ડાયમેન્શન ઉમેર્યો. એમણે કહ્યું કે વ્યક્તિની નિષ્ઠા બે ભાગમાં વહેંચાયેલી છે, એક ભગવાન પ્રત્યે અને બીજી શાસક એટલે કે સીઝર પ્રત્યે.
અચ્છા, એટલે રાજ્ય જ સર્વસ્વ નથી.
બરાબર. એનો અર્થ એ થયો કે રાજ્ય સર્વશક્તિમાન નથી. વ્યક્તિની અંતરાત્મા, એનો ધર્મ, એની મુક્તિની ચિંતા, આ બધું રાજ્યના અધિકાર ક્ષેત્રની બહાર છે. આનાથી રાજ્યની સત્તા પર એક મર્યાદા મુકાઈ અને વ્યક્તિગત સ્વતંત્રતાના વિચારને જબરબસ્ત બળ મળ્યું.
તો આજનું જે આધુનિક રાજ્ય છે, એ ત્રણેયનો સંગમ છે, ગ્રીક, રોમન અને ખ્રિસ્તી વારસો.
હા, એવું કહી શકાય. આધુનિક રાજ્યમાં ગ્રીકો પાસેથી નાગરિક ભાગીદારીનો વિચાર આવ્યો, રોમનો પાસેથી કાયદો અને સંસ્થાઓનું માળખું, અને ખ્રિસ્તી પરંપરામાંથી વ્યક્તિનું મહત્વ અને સરકારની મર્યાદાનો ખ્યાલ. આધુનિક રાજ્ય બહુ શક્તિશાળી છે, એની પાસે સાર્વભૌમ સત્તા છે.
પણ એમાં જ એક વિરોધાભાસ પણ છે, નહીં? આટલું શક્તિશાળી રાજ્ય વ્યક્તિના અધિકારોનું રક્ષણ કરશે કે પછી તેને કચડી નાખશે?
બરાબર. આ જ તળાવ આધુનિક રાજકારણના કેન્દ્રમાં છે. અને અહીંથી જ આપણે મિનોગના સૌથી અગત્યના મુદ્દા પર આવીએ છીએ.
રાજકારણ વિરુદ્ધ વિચારધારા.
હા, મિનોગ બહુ સ્પષ્ટ કહે છે કે વિચારધારા એટલે કે આઈડિયોલોજી એ આધુનિક યુગની દેન છે અને એ સાચા રાજકારણની દુશ્મન છે.
આ જરા સમજાવો, વિચારધારા એટલે શું? ખાલી અમુક માન્યતાઓનો સમૂહ નહીં?
ના, એનાથી ઘણું વધારે. મિનોગના મતે વિચારધારા એક સંપૂર્ણ વિશ્વદૃષ્ટિ છે. એ એવો દાવો કરે છે કે એણે ઇતિહાસનું કોઈ છૂપું સત્ય શોધી કાઢ્યું છે, દુનિયાની બધી સમસ્યાઓનું મૂળ કારણ શું છે એ પણ જાણી લીધું છે, અને ભવિષ્યમાં એક પરફેક્ટ સ્વર્ગ જેવો સમાજ કઈ રીતે બનાવવો એની પાક્કી બ્લૂ પ્રિન્ટ પણ એની પાસે છે.
ઓહો, એટલે એ દુનિયાને બહુ સરળ રીતે જુએ છે, કાળા ધોળામાં, સારા લોકો વિરુદ્ધ ખરાબ લોકો, શોષિતો વિરુદ્ધ શોષણ કરનારા.
બરાબર. અને એનો ઉદ્દેશ્ય સમાધાન કરવાનો નથી હોતો, એનો ઉદ્દેશ્ય પોતાના સત્યને સ્થાપિત કરવાનો હોય છે, ભલે ગમે તે ભોગે.
તો આવી વિચારધારાઓની ખાસિયત શું?
એ લોકો સમાજમાંથી બધા જ મતભેદો અને તણાવ મિટાવી દેવા માંગે છે, એક સંપૂર્ણ સુમેળ ભર્યો સમાજ બનાવવા માંગે છે. રાજકીય સમસ્યાઓને એ લોકો કાં તો કોઈ ટેકનિકલ પ્રશ્ન ગણે છે જેનો એક જ સાચો જવાબ હોય, અથવા તો નૈતિક પ્રશ્ન ગણે છે જ્યાં સારા અને ખરાબ વચ્ચે પસંદગી કરવાની હોય.
એટલે ચર્ચા, વાટાઘાટ, આપલે, સમાધાન, એ બધા માટે કોઈ જગ્યા જ નહીં.
બિલકુલ નહીં. કાં તો તમે અમારી સાથે છો, કાં તો અમારી વિરુદ્ધ, દુશ્મન છો.
તો પછી આ રાજકારણ માટે ખતરનાક કેમ બની જાય છે?
કારણ કે જ્યાં વિચારધારા હાવી થઈ જાય ત્યાં રાજકારણની જે મૂળભૂત પ્રક્રિયા છે, એટલે કે અલગ અલગ મત હોવા છતાં સાથે મળીને કામ કરવું, વચ્ચેનો રસ્તો કાઢવો, સમાધાન કરવું, એ અશક્ય બની જાય છે.
સમાધાન કરવું એ તો જાણે સિદ્ધાંત સાથે ગદ્દારી કહેવાય એમ.
હા, અને જેઓ અલગ મત ધરાવે છે એ વિરોધીઓ મટીને દુશ્મન બની જાય છે. રાજકારણનો હેતુ શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ ટકાવી રાખવાનો નથી રહેતો, પણ સંપૂર્ણ વિજય મેળવવાનો બની જાય છે.
અને સૌથી ખતરનાક,
સંસ્કૃતિ, શિક્ષણ, કુટુંબ, અર્થતંત્ર, વિજ્ઞાન બધાને પોતાની લડાઈનું મેદાન બનાવી દે છે. બધું જ રાજકીય બની જાય છે અને અંતે એ રાજકારણને એક પ્રકારના સેક્યુલર ધર્મ જેવું બનાવી દે છે, જેમાં તર્ક ઓછો અને શ્રદ્ધા વધુ હોય છે.
આ ખરેખર ગંભીર વાત છે અને વિચારવા જેવી પણ. ચાલો હવે ચોથા મુદ્દા પર જઈએ, રાજકીય શાણપણ અને મર્યાદાઓ. મિનોક કહે છે કે રાજકારણ એ શક્યની કળા છે, ધી આર્ટ ઓફ ધ પોસિબલ. આનો શું મતલબ?
આનો સીધો સાદો મતલબ એ છે કે રાજકારણ કોઈ જાદુની છડી નથી કે જે બધી સમસ્યાઓ એક ઝાટકે ઉકેલી દે. એ પરફેક્ટ આદર્શ ઉકેલો પાછળ નથી દોડતું. એ તો વ્યવહારુ, કામચલાઉ, સમાધાનો અને સતત હુંડાણકે એટલે કે એડજસ્ટમેન્ટ પર ભાર મૂકે છે.
એટલે જીવનમાં જે કાયમી તણાવો છે, જેમ કે વ્યક્તિની સ્વતંત્રતા અને સમાજની સુરક્ષા, એને એ મિટાવી નથી શકતું, પણ મેનેજ કરવાનું શીખવે છે.
બરાબર, એનું સંચાલન કરવાનું. એટલે જ મિનોક પરંપરાને સાતત્યના મહત્વ પર ભાર મૂકે છે અને યુટોપિયન વિચારો એટલે કે ધરતી પર સ્વર્ગ ઉતારી દેવાના સપના કે પછી ક્રાંતિકારી ફેરફારો પ્રત્યે શંકા રાખે છે.
એમના મતે સફળ રાજકીય વ્યવસ્થાઓ ભૂતકાળના અનુભવો અને શાણપણ પર ટકેલી હોય છે એમ.
હા, તેને એક ઝાટકે ઉખાડી ફેંકીને નવેસરથી વધુ શરૂ કરવું બહુ જોખમી છે. આ માટે શું જોઈએ? વ્યવહારુ શાણપણ, પ્રેક્ટિકલ વિઝડમ, જેને ગ્રીકો ફ્રોનેસિસ કહેતા.
એટલે પુસ્તકીય જ્ઞાન નહીં, પણ અનુભવ, વિવેક બુદ્ધિ, પરિસ્થિતિને પારખવાની ક્ષમતા.
બરાબર, રાજકારણ વિજ્ઞાન કરતાં કળા વધુ છે. એમાં તકનીકી કુશળતા કે સિદ્ધાંતો કરતાં અનુભવ અને સમજદારી વધુ કામ આવે છે.
અને આ બધાના પાયામાં માણસ કેવો છે એની વાસ્તવિક સમજ હોવી જરૂરી છે. નહીં, આપણે કોઈ દેવદૂત નથી. ભૂલો કરીએ છીએ, ક્યારેક સ્વાર્થી પણ હોઈએ છીએ.
બિલકુલ, રાજકારણ અને કાયદાઓ આપણા જેવા અપૂર્ણ માણસો માટે બનાવવાના છે, કોઈ કાલ્પનિક આદર્શ માનવી માટે નહીં. જો આપણે માણસની આ અપૂર્ણતા સ્વીકારીશું તો જ વાસ્તવિક અને ટકી શકે એવી રાજકીય વ્યવસ્થા બનાવી શકીશું.
વાહ, મિનોગના વિચારો ખરેખર બહુ વિચાર પ્રેરક છે. ચાલો એમાંથી કેટલાક મુખ્ય સંદેશાઓ તારવીએ જે આપણને ખાસ યાદ રહે. પહેલો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો, રાજકારણ કોઈ સામાન્ય આપોઆપ થતી વસ્તુ નથી. એ એક દુર્લભ અને નાજુક સિદ્ધિ છે. આપણે એને ગ્રાન્ટેડ ન લઈ શકીએ. આપણે આપણી લોકશાહી સંસ્થાઓને ખરેખર કેટલું માન આપીએ છીએ.
બીજો મહત્વનો મુદ્દો, મતભેદ. મતભેદ એ રાજકારણની સમસ્યા નથી, પણ એનું કારણ છે, એનું હાર્દ છે. રાજકારણનું કામ જ છે મતભેદોને શાંતિપૂર્ણ રીતે મેનેજ કરવાનું, એને દબાવી દેવાનું નહીં. આજના સમયમાં આ વાત કેટલી મહત્વની છે, જ્યાં ઓનલાઈન કે ઓફલાઈન અસહિષ્ણુતા કેટલી વધી ગઈ છે.
ત્રીજો અને મારા મતે તો સૌથી ચિંતાજનક ચેતવણી, વિચારધારા. જ્યારે કોઈ એક જ વિચાર સત્ય બની જાય અને બાકી બધું ખોટું, ત્યારે સંવાદની જગ્યા જ નથી રહેતી. સમાજ વૈચાઈ જાય છે, ધ્રુવીકરણ થાય છે. શું આપણે આપણી આસપાસ આના ઉદાહરણો નથી જોતા?
ચોથો મુદ્દો, રાજકીય શાણપણ એટલે પોતાની મર્યાદાઓ સમજવી. રાજકારણ બધું જ નથી કરી શકતું. ઇતિહાસ, પરંપરા, વાસ્તવિકતાની અમુક મર્યાદાઓ હોય છે. આપણે કદાચ દરેક સમસ્યાનો તાત્કાલિક અને સંપૂર્ણ ઉકેલ માંગીને રાજકારણ પર અવાસ્તવિક બોજ નાખી રહ્યા છીએ.
અને પાંચમો મુદ્દો, પેલું સતત ચાલતું સંતુલન, સ્વતંત્રતા અને વ્યવસ્થા વચ્ચેનું. ક્યારે વ્યક્તિની આઝાદી વધુ મહત્વની, ક્યારે સમાજની સુરક્ષા. આનો કોઈ એક જ જવાબ નથી. રાજકીય પ્રક્રિયા દ્વારા સતત એ સંતુલન શોધવું પડે છે.
મિનોગના લખાણોમાં ઘણા એવા વાક્યો છે જે યાદ રહી જાય. ચાલો એમના થોડા મુખ્ય વિચારોને ફરી યાદ કરીએ. પહેલો, રાજકારણ અંતિમ ઉકેલો શોધવા વિશે નથી, પણ કાયદાના માળખામાં રહીને સતત સમાયોજનો કરવા વિશે છે. મતલબ, રાજકારણ એક ચાલતી રહેતી પ્રક્રિયા છે, કોઈ ફૂલ સ્ટોપ નથી. પરફેક્શન નહીં, પ્રેક્ટિકાલિટી.
બીજો વિચાર જે ખરેખર ડરાવી દે એવો છે, રાજકારણનો એકમાત્ર વિકલ્પ અત્યાચાર છે. કેટલી ધારદાર વાત! જો આપણે રાજકારણની જટિલતા, એની ધીરજ માંગી લેતી પ્રક્રિયાઓથી ભાગીશું તો છેલ્લે શું વધશે? તાનાશાહી. કારણ કે મતભેદોને દબાવવા માટે પછી બળપ્રયોગ જ કરવો પડે.
ત્રીજો વિચારધારા વિશે. વિચારધારાનું ઘાતક આકર્ષણ એ છે કે તે જટિલ દુનિયાને સરળ બનાવી દેવાનું વચન આપે છે. આપણને બધાને સરળ જવાબો ગમે છે, નહીં? પણ મિનોક ચેતવે છે કે આ સરળતા ભ્રામક છે, જોખમી છે. એ વાસ્તવિકતાને ઓવર સિમ્પ્લિફાય કરી નાખે છે.
અને ચોથો, માનવ સ્વભાવ વિશે. સાચી રાજકીય સમજ એ સ્વીકારવાથી શરૂ થાય છે કે આપણે દેવદૂત કે શેતાન નથી, પણ ખામીઓ અને ખૂબીઓવાળા જટિલ માણસો છીએ. એટલે કે નિયમો અને વ્યવસ્થાઓ આપણા જેવા અસલી માણસો માટે બનાવો, કોઈ કાલ્પનિક આદર્શ નાગરિકો માટે નહીં.
તો આ બધી ઊંડી વાતો આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થાય? પહેલું તો, આપણે રાજકીય ચર્ચાઓ વધુ સારી રીતે કરી શકીએ. આપણે સમજી શકીએ કે ક્યારે તંદુરસ્ત દલીલ થઈ રહી છે અને ક્યારે કોઈ માત્ર પોતાની વિચારધારા થોપી રહ્યું છે.
હા, અને અસંમત થનારનો પણ આદર કરવો, સમાધાન માટે થોડી જગ્યા રાખવી.
બીજું, મીડિયામાં જે પણ પીરસાય છે તેને વધુ વિવેકબુદ્ધિથી જોઈ શકીએ. શું દરેક મુદ્દાને સારા વિરુદ્ધ ખરાબની લડાઈ તરીકે જ ચિત્રવામાં આવી રહ્યો છે? મિનોગના વિચારો આપણને આવા સરળ બ્લેક એન્ડ વ્હાઇટ નેરેટિવ્સ પર સવાલ ઉઠાવતા શીખવે છે.
ત્રીજું, આપણી લોકશાહી સંસ્થાઓ, સંસદ, અદાલતો, ચૂંટણી પંચ, કાયદાઓ ભલે ક્યારેક ધીમી કે કંટાળાજનક લાગે, પણ એનું મહત્વ સમજી શકીએ એ જ આપણને અંધાધૂંધી અને તાનાશાહીથી બચાવે છે. એ મતભેદોના શાંતિપૂર્ણ ઉકેલ માટેનું ફ્રેમવર્ક છે.
ચોથું, જે નેતાઓ કે આંદોલનો એમ કહે કે અમારી પાસે બધી સમસ્યાનો જાદુઈ ઉકેલ છે, બસ અમને સત્તા આપો, તેમનાથી થોડા સાવધ રહી શકીએ. મિનોગ આપણને મોટા ક્રાંતિકારી વચનો કરતા ધીમા, ક્રમિક વ્યવહારો સુધારા પર વધુ ભરોસો રાખવાનું શીખવે છે.
અને છેલ્લે પાંચમું, આ બધું આપણને વધુ જાગૃત અને જવાબદાર નાગરિક બનવામાં મદદ કરે છે. જ્યારે આપણે સમજીએ કે રાજકીય સ્વતંત્રતા કેટલી મહેનતથી મળી છે અને એ કેટલી નાજુક છે, ત્યારે જ તેની સાચી કિંમત સમજાય અને તેને સાચવવાની આપણી ફરજ પણ.
આખી ચર્ચામાંથી મારા માટે મુખ્ય શીખ એ છે કે રાજકારણ ભલે ગમે તેટલું અપૂર્ણ લાગે, નિરાશાજનક લાગે, પણ એક સ્વતંત્ર સમાજ માટે એ અનિવાર્ય છે. તેનાથી ભાગી છૂટવું કે તેને ધિક્કારવું એ વધુ ખતરનાક પરિણામો લાવી શકે છે.
અને મારા માટે પેલી વિચારધારાના આકર્ષણ અને તેના જોખમો વિશેની સમજ એ બહુ મહત્વની રહી. આપણે સૌ ક્યારેક ને ક્યારેક સરળ જવાબો અને અમે જ સાચાવાળા વલણ તરફ ખેંચાઈ જતા હોઈએ છીએ, પણ મિનોગ યાદ અપાવે છે કે સાચું રાજકીય શાણપણ સમાધાનમાં, બીજાને સાંભળવામાં અને જટિલતાને સ્વીકારવામાં રહેલું છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.